પ્રવચન નંબર 191 તારીખ 17/11/86 46 મિનિટ સમયસાર ગાથા 39-44 તથા શ્લોક 34
એમાં તીવ્ર કષાય ને મંદ કષાય બે લઈ લીધા, આમાં સામાન્ય લીધો તો આમાં વિશેષ લીધો, એટલો એમાં પેર પાડ્યો. કોઈ કહે છે કે નવી ને પુરાણી અવસ્થા ઇત્યાદિ ભાવે પ્રવર્તું છે, ન કર્મ હવે ન કર્મ લીધું, તે જ જીવ છે એમ. સર્વથાઓ જ મૂકે છે ને સર્વથા કે છે, જ સર્વથા વાચક છે. કોઈ બાજુ મૂકે, ઓ બાજુ મૂકે કે આ બાજુ મૂકે, બે બાજુ સર્વથા છે એમ. સર્વથા શરીર જ જીવ છે, શરીરથી કોઈ જુદો એમ દેખાતો નથી, કારણ કે શરીરથી અન્ય અનેરો જુદો કોઈ જીવ જોવામાં આવતો નથી. કોઈ એમ કહે છે કે સમસ્ત લોકને પુણ્યપાપ રૂપે વ્યાપતો જે કર્મનો વિપાક, પેલું દ્રવ્ય કર્મ સામાન્ય લીધું હતું, હવે પુણ્યપાપ બે પ્રકાર લીધા અને વિપાક, તે જ જીવ છે, કારણ કે શુભાશુભ ભાવથી અન્ય જુદો કોઈ જીવ જોવામાં આવતો નથી. એ પુણ્યપાપનો વિપાક, એમાં શુભાશુભ ભાવ, એનાથી જુદો કોઈ જીવ જોવામાં આવતો નથી. કોઈ કહે છે કે સાતા સાતા રૂપે વ્યાપ્ત જે સમસ્ત તીવ્ર મંદત્વ ગુણો સુખ દુઃખ લે છે, તે વડે ભેદરૂપ થતો જે કર્મનો અનુભવ, તે જ જીવ છે. એ કર્મનો અનુભાગ છે, સુખ દુઃખ કર્મનો અનુભાગ છે, જીવનો અનુભાગ નથી, જીવના ભાવ નથી, જીવના પરિણામ જ નથી. કારણ કે સુખ દુઃખથી અન્ય જુદો કોઈ જીવ જોવામાં આવતો નથી. હવે અહીંયા સુધી તો એકાંત પરને આત્મા માનનારો, હવે સ્વપરને એક માનીને આત્મા માનનારાનો વિષય કહે છે. છ નવે સાત ને આઠ. કોઈ કહે છે કે શિખંડની જેમ, જો શિખંડ લીધું ને, ઉભયરૂપ મળેલા જે આત્માને કર્મ, અત્યાર સુધી આત્માને નહોતા યાદ કરતા, કર્મને જીવ કહે છે, રાગને જીવ કહે છે, અધ્યુષાને જીવ કહે છે, શરીરને જીવ કહે છે, એમ
લીધું
એકાંત, સમજી ગયા? એ એકાંત, હવે આ મિથ્યા અને એકાંત, દેહના આત્મા એક જ છે, તે બંને મળેલા જ જીવ છે. કારણ કે સમર્થપણે કર્મથી અન્ય જુદો કોઈ જીવ જોવામાં આવતો નથી, કર્મની સાથે સંયોગરૂપ જીવ છે એવો જોવામાં આવે છે. કર્મથી જુદો અમે આત્માને માનીએ છીએ અને કર્મને માનીએ છીએ, અમે બેને માનીએ છીએ, એકલા કર્મને અમે જીવ કહેતા નથી. પણ કર્મ અને આત્મા બે મળેલા શિખંડની જેમ છે, એને અમે જીવ કહીએ છીએ. સમજાણું? કોઈ કહે છે કે અર્થક્રિયામાં સમર્થ એવો જે કર્મનો સંયોગ, એટલે પ્રયોજનભૂત ક્રિયા, એમાં સમર્થ તે જ જીવ છે, કારણ કે જેમ આઠ લાકડાના સંયોગથી અન્ય જુદો કોઈ ખાટલો જોવામાં આવતો નથી. આઠ લાકડા ભેગા થાય ત્યારે ખાટલો બને અને એમાં સૂઈ શકાય. અર્થક્રિયા પ્રયોજનભૂત ક્રિયા શું? સુવાનો. આઠ લાકડા ભેગા થાય તો ખાટલો થાય. એમ તેમ કર્મના સંયોગથી અન્ય જુદો કોઈ જીવ જોવામાં આવતો નથી. સર્વથા કર્મને આત્મા એક છે એમ સર્વથા માને. પેલા કર્મને સર્વથા માનતો હતો, હવે કર્મને આત્માને મળેલા સર્વથા માને છે. એની આવે સર્વથા ભિન્ન, સર્વથા ભિન્ન કે છે. આઠ લાકડા મળી ખાટલો થયો ત્યારે અર્થક્રિયામાં સુવાની ક્રિયા, અર્થક્રિયા સુવાની ક્રિયામાં પ્રયોજનભૂત સમર્થ થયો. તે રીતે અહીં પણ જાણવું, આ પ્રમાણે આઠ પ્રકાર તો આ કયા, અને એવા એવા અન્ય પણ અનેક પ્રકારના દુર્બુદ્ધિઓ, આહા, મૂર્ખાઓ, અજ્ઞાનીઓ પરને આત્મા કહે છે એમ. પરને આત્મા કહે છે એમ આવી ગયું, સ્વપર બે ને આત્મા કહે છે, એ બધું પર જ છે, આવી ગયું. પરને આત્મા કહે છે, આત્માને આત્મા પણ એ નથી જાણતા, તો પરને આત્મા કહે છે. પરંતુ તેમને પરમાર્થના જાણનારાઓ આત્માના અનુભવીઓ સત્યાર્થવાદી કહેતા નથી, ખોટું બોલનારા છે, સાચું બોલનારા કહેતા ભાવાર્થ. એમ લાગે છે કે આ આપણો સબ્જેક્ટ તો એક દિવસે બંધાર હતો એવું લાઈફમાં આવે. સવારે 5 વાગે ઉઠીને પણ સબ્જેક્ટ કર્યો સમયસર, તો જ આપણે આ શાસ્ત્ર પૂરું થશે. સમયસર તો સમયસર છે બાબા. જીવ અજીવ બંને અનાદિથી એક ક્ષેત્ર આવતા સંયોગરૂપ મળી રહ્યા છે. જો તાદાત્મા નથી, સંયોગરૂપ છે. અને અનાદિથી જીવની પૂતગલના સંયોગથી, પૂતગલની જીવની પૂતગલના સંયોગથી, જીવના સ્વભાવથી નહીં, સંયોગથી અનેક વિકાર સહિત અવસ્થાઓ થઈ રહી છે. પરમાર્થવાદી પરમાર્થથી જોતા જીવ તો પોતાના ચૈતન્યત્વવાદી ભાવને છોડતો નથી. આહા, જોયું કોઈનો નહીરો આવ્યો, સ્વભાવને છોડતો નથી. ભલે પૂતગલનો સંયોગ અનાદિનો એને હો, એની પર્યાયમાં ચિત્રવિચતા ભલે હો, પણ જીવ તો પોતાના ચૈતન્યત્વ ચૈતન્યપણું આદિ ભાવને છોડતો નથી. અને પૂતગલ પોતાના મૂર્તિક જડત્વ આદિને છોડતો નથી. પરંતુ જે પરમાર્થને જાણતા નથી, તેઓ સંયોગથી થયેલા ભાવોને, સંયોગથી થયેલા સંયોગી ભાવોને જ જીવ કહે છે સર્વથા. કારણ કે પરમાર્થે જીવનું સ્વરૂપ પૂતગલથી ભિન્ન સર્વજ્ઞને દેખાય છે, તેમજ સર્વજ્ઞની પરંપરાના આગમથી પણ જાણી શકાય છે. જીવ જુદો છે, તેથી જેમના મતમાં સર્વજ્ઞ નથી તેઓ પોતાની બુદ્ધિથી અનેક કલ્પના કરી કહે છે. તેમાંથી વેદાંતી, મીમાંસક, સાંખ્ય, યોગ, બૌદ્ધ, નૈયાયિક, વૈશેષિક ચાર આદિ મતોના આશયલી 8 પ્રકાર તો પ્રગટ થયા, અને અન્ય પણ પોતપોતાની બુદ્ધિથી અનેક કલ્પના કરી અનેક પ્રકારે કહે છે. તે ક્યાં સુધી અમારે કહેવા? આ 8ની વાત કરી, એવા ઘણા જીવો છે, અનેક પ્રકારે જીવ નથી ને જીવ કહે છે. એવું કહેનારા સત્યાર્થવાદી કેમ નથી? લ્યો, એ જૂઠા કેમ છે? એના ઉત્તરરૂપ ગાથા 144મી છે. મહાજ ગાથાની આમ એક ગાથા ખંડન કરવા માટે, સત્ય સમજાવવા માટે.
જુગલ તણા પરિણામથી નિપજેલ સર્વે ભાવવા, સૌ કેવળી જીન ભાગ્યા તે જીવ કેમ કહો ભલા. પુદ્ગલ તણા પરિણામથી નિપજેલ સર્વે ભાવવા, સૌ કેવળી જીન ભાગ્યા તે જીવ કેમ કહો ભલા.
એ પાંચ કથામાં માત્ર કેવળ વિભાવ ભાવ અને કર્મ લીધા છે. પૂતગલના પરિણામથી નિપજે છે એ 14 ગુણ સ્થાનને
એમ કેવળ વિભાવ,
કેવળ વિભાવ ભાવ ગાથાનો અર્થ. આ પૂર્વે કહેલા જોષાનાદી ભાવો છે તે બધાએ પૂતગલ દ્રવ્યના પરિણામથી નિપજ્યા છે. પૂતગલથી નિપજ્યા છે એમ નહીં, પૂતગલ દ્રવ્યના પરિણામથી નિપજ્યા છે. પરિણામ પરિણામને નિમિત્ત થાય, પૂતગલ નિમિત્ત ન થાય. જીવના પરિણામ માટે પૂતગલના પરિણામથી નિપજ્યા છે. નિમિત્ત નૈમિત્તિક સંબંધ બે પર્યાય વચ્ચે, બે દ્રવ્યો વચ્ચે નિમિત્ત નૈમિત્તિક. આત્મા ને પૂતગલ વચ્ચે નિમિત્ત નૈમિત્તિક ન હોય. આત્માના વિભાવ ભાવ અને પૂતગલનો વિભાવ ભાવ પાછો એ બે વચ્ચે નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. માટે પૂતગલ દ્રવ્ય ના પરિણામથી નિપજ્યા છે આ બધા ભાવો, જે પાંચ પ્રકાર આઠે પ્રકાર છે. એમ કેવળી સર્વજ્ઞ જીનદેવોએ કહ્યું છે, આ હા હા, તું કહે છે કે મારાથી નિપજ્યા છે, રાગ મારાથી ઉત્પન્ન થાય છે, કારણ સ્વયં ઉત્પન્ન થાય છે એમ લે ને, કા પૂતગલના પરિણામથી ઉપજા છે એમ લે. બે માંથી તને તારી ધૂન જે તને ગમે, પણ જીવથી તો નહીં નહીં ને, કેમ કે ચૈતન્ય શક્તિને પોતાના ભાવને છોડતો નથી અને રાગમાં જતો નથી, ક્યાંથી કરે,
રાગાદી રૂપે જરાય પરિણમતો,
જરાય પરિણમતો નથી. કેવળી સર્વજ્ઞ જીનદેવોએ કહ્યું છે, તેમને જીવ એમ કેમ કહી શકાય, રાગને જીવ છે એમ કેમ કહી શકાય, મિથ્યાત્વને જીવ છે એમ કેમ કહી શકાય, સુખ દુઃખના પરિણામને જીવ છે એમ કેમ કહી શકાય, કોઈ રીતે કહી શકાય. ટીકા, આ જ્યોષ્ણાનાદી ભાવો છે તે બધા ઉપર મો કહેવાય ગયો, તે બધા વિશ્વને એટલે સમર્થ પદાર્થોને સાક્ષાત દેખનારા ભગવાન અરંત દેવો વડે સર્વજ્ઞની સાખ આપે છે. અરંત દેવો વડે પૂતગલ દ્રવ્યના પરિણામમય કહેવામાં આવ્યા હોથી એ બધા પૂતગલ દ્રવ્યના પરિણામના નિમિત્તે થાય છે. એ માટે પૂતગલ દ્રવ્યમય છે, પરિણામ ચેતનમય નથી કહેવામાં આવ્યા હોથી તેઓ ચૈતન્ય સ્વભાવમય જીવ દ્રવ્ય થવા સમર્થ નથી. કે જે જીવ દ્રવ્ય ચૈતન્ય ભાવથી શૂન્ય એવા પૂતગલ દ્રવ્યથી અતિરિક્ત ભિન્ન કહેવામાં આવ્યું છે, જીવ દ્રવ્યને તો સર્વજ્ઞ ભગવાને ચૈતન્ય ભાવ જે છે એ મય છે, અને આ બધા ભાવો છે એ ચૈતન્ય ભાવથી શૂન્ય જળ ભાવો, ચેતનથી શૂન્ય જુદા, ચેતન્ય એમાં નથી બિલકુલ, અધ્યોષણના જીવન શૂન્ય એવા પૂતગલ દ્રવ્યથી અતિરિક્ત ભિન્ન કહેવામાં આવ્યું છે. માટે જેવો આ અધ્યોષણનાદિકને જીવ કહે છે તેવો ખરેખર પરમાર્થવાદી જ્ઞાની નથી. કેમ કે હવે કારણ કેમ કે છે, કારણ એક આગમ, એક યુક્તિ અને સ્વાનુભવથી તેમનો પક્ષ બાધિત છે. હવે આગમની વાત કરે છે અને પછી સ્વાનુભવ ગર્ભિત યુક્તિ કહેશે, તેમાં તેઓ જીવ નથી. અધ્યક્ષાનાદી ભાવો જીવ નથી, વ્રતવર્તના ભાવો જીવ નથી, એવું આ સર્વજ્ઞનું વચન છે. તે તો આગમ છે, આ સર્વજ્ઞનું વચન તે જ આગમ છે. અને હવે બીજો પ્રકાર, અને આ નીચે પ્રમાણે એકલી યુક્તિ નથી, સ્વાનુભવ ગર્ભિત યુક્તિ છે. સ્વાનુભવ વિના યુક્તિ ન હોય, સ્વાનુભવ ગર્ભિત યુક્તિ, યુક્તિ સાચી છે. જેણે રાગને પૂતગલપણે અજીવપણે જાણ્યો છે અનુભવમાં, એ સાચું છે. માટે આગમ, યુક્તિ અને સ્વાનુભવ એમ ત્રણ શબ્દ હતા ને, એના બે કરીને એક સ્વાનુભવ ગર્ભિત યુક્તિ, યુક્તિ ખરી પણ એમાં પોતાનો અનુભવ મળે છે, સાથે યુક્તિ તો આપે છે પણ જ્ઞાનીઓને સ્વયં એવી ભીન લાગે છે, ઉપલબ્ધિમાન છે, માસે કહેવાય સ્વયં ઉત્પન્ન થયેલા એવા રાગદેશ વડે મલિન અધ્યક્ષણ છે તે જીવ નથી. આ સ્વાનુભવ વગરની યુક્તિની વાત કરે છે, આગમ તો કહેવાય ગયું તે જીવ નથી. કારણ કે જીવ નથી એનું કારણ શું, બોલો કે જીવ છે, અનુભવ કે જીવ નથી, કારણ કે કાલીમાં કાળથી જુદા ચોરણની જેમ એવા જો શાંતિ જુદો અન્ય અનેરો ભિન્ન ચીજ સ્વભાવ જીવ ભેદ જ્ઞાનીઓ વડે સ્વયં ઉપલબ્ધ છે. ભેદ જ્ઞાની તો સ્વયં એને ભિન્નપણે જાણે છે, અર્થાત તેઓ પ્રત્યક્ષ ચૈત્યને ભાવને જુદો અનુભવે છે, રાગથી આત્મા જુદો અનુભવે છે, માટે તે અધ્યક્ષનાથી ભાવો જીવ નથી. અનુભવની શાખ આપીને એ જુદાપણું બતાવે છે, સત્યાર્થવાદી છે કેનારા, એમ ખોટા છે બધા. એકલા અમે આદુમથી સિદ્ધ નથી કરતા, એકલા કોરા તર્કથી સિદ્ધ નથી કરતા, એકલા અનુમાનથી સિદ્ધ નથી કરતા. કોરું અનુમાન, અનુભવ વિનાનું અનુમાન, પરોક્ષ અનુમાન આવ્યું હતું ને, એનાથી સિદ્ધ નથી કરતા. પણ અમે પ્રત્યક્ષ આત્માને જોયો છે, ગ્રાહકથી આત્મા જુદો અનુભવાય છે, એનું નામ સ્વાનુભવ ગર્ભી યુક્તિ છે. એ પણ જો તું સ્વાનુભવથી ચિત્ત કરીશ ત્યારે તને ખ્યાલ આવશે, અમારા કહેવાથી તો તું જાણીશ ને માનીશ, એવું તો અનંત વાર્તી જાય મહિનો, પણ તને કઈ લાભ નહીં થાય. અને અનુભવથી પ્રમાણ કરી કહ્યું તું ને, અનાદિજ્ઞનો એટલે કહ્યું ને કે સ્વાધ્યાય કરવા જેવો છે આપણા માટે છે ને, આ તો આ છે એ સમાજ માટે નથી, આ તો આપણા માટે છે, આ તો પ્રાઇવેટ આપણો અધ્યયન છે. અનાદિજેનો પૂર્વ અવયવ છે અને અનંત જેનો ભવિષ્યનો અવયવ છે, એવી જે એક સંસારરૂપ ક્રિયા, તે રૂપે ક્રિયા કરતું કર્મ, દરેક કર્મ તે પણ જીવ નથી. કેમ જીવ નથી? કારણ કે કર્મથી જુદો, દ્રવ્ય કર્મથી જુદો, અન્ય ચૈતન્ય સ્વભાવરૂપ જીવ ભેદ જ્ઞાનીઓ વડે, જ્ઞાન ભિન્ન ને કર્મ ભિન્ન એ વડે સ્વયં ઉપલબ્ધિમાન છે, અર્થાત તેઓ તેને પ્રત્યક્ષ અનુભવે છે, આત્માને પ્રત્યક્ષ અનુભવે છે. પરોક્ષ ની વાત નથી, આગમ કે છે માટે રાગ જુદો છે એમ નહીં, અનુમાન પ્રમાણ નહીં, અનુભવ પ્રમાણથી અમે કહીએ છીએ. અમે જયારે આત્માની સન્મુખ થઈને આનંદનો સ્વાદ લઈએ છીએ ત્યારે દુઃખ વેદાતું નથી, માટે દુઃખથી જુદો અમે આ આત્માને કહીએ છીએ. એમ દુઃખથી આત્મા જુદો છે એમ કેમ કહીએ છીએ? કે અનુભવમાં જઈ અને આત્માનો આનંદ કરીએ છીએ અનુભવ, ત્યારે દુઃખનું વેદન આવતું નથી, માટે દુઃખ ભિન્ન ને આનંદ મૂર્તિ આત્મા ભિન્ન છે.
સ્વાનુભવ ગર્ભિત યુક્તિ,
સ્વાનુભવ ગર્ભિત યુક્તિ મૂળ ચીજ છે, એકલી યુક્તિ નહીં.
બરાબર,
સ્વાનુભવ ગર્ભિત યુક્તિ તો ખરી, પણ યુક્તિમાં સ્વાનુભવ પ્રધાન છે, એ મૂળ છે. આગળ તીવ્રમન અનુભવથી ભેદરૂપ થતા દુરંત રાગરસથી ભરેલા, એટલે તીવ્ર ને મન કશાય અધ્યક્ષાનોની સંતતિ પરંપરા પણ જીવ નથી, કારણ કે તે સંતતિથી એ પરંપરાથી અન્ય જુદો. હવે કે છે શુભ ભાવની પરંપરા એ મોક્ષ થાય, હવે એનાથી તો આત્મા જુદો છે, એ સંતતિથી તો જુદો છે. અન્ય જુદો ચૈતન્ય સ્વભાવરૂપ જીવ ભેદ જ્ઞાનીઓ વડે, બહુવચનો ભેદ જ્ઞાનીઓ વડે સ્વયં ઉપલી ભવાન છે, અર્થાત તેઓ તેને પ્રત્યક્ષ અનુભવે છે. નવી પુરાણી અવસ્થાદિકના ભેદથી પ્રવર્તું જે નો કરવું, શરીર જૂનું નવું યુવાન ને વ્રત ને જર્જરિત થાય છે, તે પણ જીવ નથી, કારણ કે શરીરથી અન્ય જુદો ચૈતન્ય સ્વભાવરૂપ જીવ ભેદ જ્ઞાની વડે સ્વયં ઉપલબ્ધિમાન છે, અર્થાત તેઓ તેને પ્રત્યક્ષ અનુભવે. સ્વયં ઉપલબ્ધિમાન છે એમ કહ્યું ને, અર્થાત તેઓ તેને પ્રત્યક્ષ જુદો અનુભવે છે, રાગથી જુદો. સમસ્ત જગતને પુનિપાક રૂપે વ્યાપતો કર્મનો વિપાક તે પણ જીવ નથી, કારણ કે શુભાશુભ ભાવથી અન્ય જુદો ચૈતન્ય સ્વભાવ વેદનાની ઓરે સ્વયં ઉપલીવાન છે. અર્થાત તેઓ પોતે તેને પ્રત્યક્ષ અનુભવે છે. આગળ સાતા સાતા રૂપે વ્યાપ્ત જે સમર્થ તીવ્ર મંદપણારૂપ ગુણો, સુખ દુઃખની વાત આવે છે, ગુણો તે વડે ભેદરૂપ થતો જે કર્મનો અનુભવ તે પણ જીવ નથી, કારણ કે સુખ દુઃખથી જુદો, સુખ દુઃખ તો કર્મનો અનુભવ છે, અને અન્ય ચૈતન્ય સ્વભાવરૂપ જીવ વેદનાની વડે સ્વયં ઉપયોગમાં, અર્થાત તેઓ પોતે તેને સુખ દુઃખથી ભિન્ન પ્રત્યક્ષ અનુભવે છે. જ્ઞાન ને આનંદની મૂર્તિ અનુભવાય છે ત્યારે સુખ દુઃખ વેદાતું નથી અને અનુભવના કાળમાં જણાતું પણ નથી, વેદાતું પણ નથી અને જણાતું પણ નથી. સવિકૃત દશામાં જાણેલો પ્રયોજમાં એ જુદી વાત. અનુભવના કાળમાં અવસ્તુ છે, સુખ દુઃખના પરિણામ અવસ્તુ છે. આપણે ચર્ચા થઈ હતી કે આ રાગ છે એ આત્માથી ભિન્ન છે, તો ભિન્ન છે તો વસ્તુ છે કે અવસ્તુ? કે હું એનો ભિન્ન છે એનો ભાવાર્થ સમજો નહીં તો વસ્તુ છે કે અવસ્તુ? કે રાગ અવસ્તુ છે. હા હા હા, એ ક્યાં કલશમાં આવે છે? પછી મને બતાવજો વાત ચર્ચા થઈ હતી તમારીથી જમાય એવું ને, ત્યારે એ ચર્ચા મારી ચાલતી હતી બપોરે જમાય હતું ત્યારે.
એ કળશ રાજકોટમાં પણ આપણે લીધો?
હા લીધો હતો, લીધો. બહુ સારો કળશ છે. હા હા હા, પર્યાય છે ને એ વસ્તુ પણ એ તો સવિકલ દિશામાં આવે ત્યારે જ દેખાય, અનુભવના કાળમાં એ વસ્તુ તરીકે દેખાતી નથી. પર્યાયથી ચક્ષુ સરળતા બંધ થાય ત્યારે પર્યાય જણાતી જ નથી, એટલે અમારા માટે તો અવસ્તુ, જે જણાય તે વસ્તુ ને ન જણાય તે અવસ્તુ, એ અપેક્ષા છે એમાં. જે જણાય છે તે વસ્તુ અને જે જણાય જણાતી નથી, જ્ઞાનનું જ્ઞેય થતું નથી તો પર્યાય વસ્તુ નથી.
આમાં
અવસ્તુ છે.
સમગ્રભાઈ કે લોક અભાવ સા ભયા,
હા ચાલ લીધું ને, હા હા બરાબર છે, બરાબર છે, અવસ્તુ બરાબર છે. અનુભવ કે કાળ મેં પ્રેમચંદજી અનુભવ હોવા જબ અંદર મેં ગયા તભી રાગ જ્ઞાન કા જ્ઞેય પણ એક પણ જાણને મેં આતા નહીં, તો એ જ્ઞાન કા ધ્યેય ઓર જ્ઞેય એક આત્મા લઈ ગયા. તો જીતના જાણને મેં આયા ઇતના જીવ હૈ, જો જાણને મેં નહીં આતા હૈ તો એ અવસ્તુ હે, વસ્તુ નહીં. જ્ઞાન કા ધ્યાન કા ધ્યેય તો નહીં હે, ભગવાન ધ્યાન કા ધ્યેય
નહીં
નહીં. છ દ્રવ્ય અવસ્તુ, નવ તત્વ અવસ્તુ, પંચ પરમેશ્વરી ગુરુદેવ
અવસ્તુ, ધ્યેય આત્મા બરાબર.
જો અનુભવ મેં આતા હૈ ઇતના હી આત્મા હૈ, જો અનુભવ મેં નહીં આતા હૈ તો અવસ્તુ હૈ. અમારે લીએ વસ્તુ નહીં, ભલે ઉસકે લીએ વસ્તુ ભલે હો, અમારે કઈ કામ નહીં.
દુસરી વાત
એ ચર્ચા થતી બપોર, કોઈ ને કોઈ ચેલેન્જ કરે.
સુંદર વાત છે.
શિખંડની જેમ ઉભયાત્મક પણે હવે આવ્યું, કર્મ અને આત્મા એક છે એમ જે કહેતો હતો એનો ઉત્તર આપે છે. શિખંડની જેમ ઉભયાત્મક પણે બે પણે બે થઈને એક, શિખંડ બે થઈને એક થાય. શિખંડ ખાંડ અને દહીં બે મળે ત્યારે નામ શિખંડ એનું બદલી ગયું, શિખંડ થઈ ગયું, એટલે ખાંડે ગઈ અને દહીં ગયું.
શંકર
ખાંડ નો સ્વાદ ના આવ્યો અને સાકર નો શિખંડ નો સ્વાદ આવ્યો.
ઠીક વાત.
એકતા ઉધી શિખંડની જે ઉભયાત્મક પણે મળેલા જે આત્મા અને કર્મ તે બંને મળેલા પણ જીવ નથી. એકલું કર્મ તો જીવ નથી પણ કર્મની અરે મળેલો છે એ પણ જીવ નથી, કારણ કે સમસ્તપણે સંપૂર્ણપણે કર્મથી જુદો અન્ય ચૈતન્ય સ્વભાવરૂપ જીવ ભેદ જ્ઞાનીઓ વડે સ્વયં પૂર્ણવિમાન છે, અર્થાત તેઓ પોતે તેને પ્રત્યક્ષ અનુભવે છે, અર્થક્રિયામાં સમર્થ એવો જે કર્મનો સંયોગ હવે એને ઉત્તર આપે છે. ખાટલાનો દ્રષ્ટાંત આપે તે પણ જીવ નથી, કારણ કે આઠ કાષ્ઠના એટલે લાકડાના સંયોગથી ખાટલાથી જુદો, કે ખાટલામાં સુનારો પુરુષ તેની જેમ ખાટલાથી પુરુષ તો જુદો છે, એકમે ક્યાં છે? એને ખાટલાનો દાખલો આપ્યો, આને ખાટલામાં પુરુષ સૂતો છે એનો દાખલો આપ્યો. જેમ કર્મ સંયોગથી જુદો અન્ય ચેતન સ્વભાવ જીવ વેદનાની વડે સ્વયં મોકલી વિમાન છે, અર્થાત તેઓ પોતે તેને પ્રત્યક્ષ અનુભવે છે. આ જ રીતે અન્ય કોઈ બીજા પ્રકાર છે ત્યાં પણ આ જ યુક્તિ જાણવી, સ્વાનુભવ ગર્ભિત યુક્તિ લેવી, એટલી યુક્તિની ભાવાર્થ. ચૈત્યનો સ્વભાવરૂપ જીવ સર્વ પર ભાવોથી જુદો ભેદજ્ઞાનીઓને અનુભવ ગોચર છે, તેથી જેમ અજ્ઞાની માને છે તેમ નથી, જ્ઞાની અનુભવે છે તેમ છે. અહીં પૂતગલથી ભિન્ન આત્માની ઉપલબ્ધિ પ્રત્યે વિરોધ કરનાર, પૂતગલને જ આત્મામાં જાણનાર પુરુષને તેના હિતરૂપ આત્મપ્રાપ્તિની વાત કરી મીઠાસથી અને સંભાવથી, મીઠાસ અને સંભાવ બે વાત પ્રથમ, મીઠાસથી એનો અર્થ કર્યો સંભાવથી, આ પ્રમાણે ઉપદેશ કરવો એમ કહેવામાં આવે છે. હે ભવ્ય, મીઠો શબ્દ, હે ભવ્ય, હે લાયક, હે મુંડેમ નહીં, હે ભવ્ય. હા, કરુણા છે ને, મૂંઢ છે તો ખબર છે, પણ હે ભવ્ય, તું અહીંયા સુધી આવ્યો છો તો ભવ્ય જ હોય, તું અમારી પાસે સંતો કે છે આવ્યો તો અમે તને ભવ્ય જ કહીએ છીએ, કે ભવ્ય હોય અમારી પણ કે કરે, અમારી પાસે કોણ આવે, અમારી પાસે મંત્ર નથી, તંત્ર નથી, કોઈ વિદ્યા નથી, પૈસો નથી, કાંઈ નથી. ગુરુદેવ પાસે જાય બપોરના, એકલા હોય ને એક હોય ત્યારે દુખિયા બહારથી બહુ આવે, દુખિયા કે સાહેબ બહુ દુઃખી છે, કોઈને કાંઈ તો સમાજમાં તો પડ્યું જ છે ને,
જરૂર,
કોઈને શરીર સંબંધે, કોઈ આર્થિક, કોઈ કાંઈ કુટુંબ સંબંધે બહુ દુખ્યો છું, કાંઈ દુઃખ ટળે એવો મંત્ર મને આપો. બાપુ અહીંયા તો કાંઈ મંત્ર અમે જાણતા નથી. બપોરે ત્રણથી ચાર વ્યાખ્યાન ચાલે છે એ સાંભળો, પછી એક વખત બહુ દુઃખી જીવ હતો અને કરુણ આવી ગઈ ગુરુદેવ, બહુ દુખ્યો અને કુદરતીની લાયકાત ને કરુણ અનુભવ, ઓમકાર મંત્ર બોલવો, પરમેશ્વરની ભક્તિ, કરુણ આવી ગઈ ત્યારે એટલું કહ્યું. એ સમજે નહીં કે આ મંત્ર આપ્યો, એને સમજવું જોઈએ. એ કસાઈ પહોળમાં પાઠ છે, પ્રતિકૂળ સંયોગ એટલે એનો કાળ છે, અને અહીંયા આ મંત્રનું નિમિત્ત છે, યોગાનુયોગ એવું બને છે. હે ભવ્ય, તને બીજો નકામો કોલાહલ કરવાથી શો લાભ છે? આ ખોટા કોલાહલે ચીડો છો, આમથી કરવું, આમ કરવું, આમ કરવું, આમ કરવું, આમ કરીએ તો થાય, એ કોલાહલથી તું વિરક્ત થા, અને એક ચૈતન્ય માત્ર વસ્તુને પોતે નિશ્ચળ લીન થઈ દેખ, દેખવાનો અભ્યાસ કર, એવો છ મહિના અભ્યાસ કર, અને જો તપાસ કે એમ કરવાથી પોતાના હૃદય સરોવરમાં જેનું તેજ પ્રતાપ પ્રકાશ પૂતગલથી ભીન છે એવા આત્માની પ્રાપ્તિ નથી થતી કે થાય છે? જો છ મહિનામાં વધારે વધારે તેને પ્રાપ્તિ થશે. અંદરમાં દેખ કે ચૈતન્ય માત્ર વસ્તુ છે. આ જ્ઞાતા ભાવમાં એકલું જ્ઞાયક જણાય છે. જ્ઞાતાના જ્ઞાનમાં એકલો અકર્તા એવો જ્ઞાયક જણાય છે, પર્યાય જણાતી નથી. આ જ્ઞાતાના જ્ઞાનમાં એકલો અકર્તા એવો જ્ઞાયક જણાય છે, એમાં પર્યાય જણાતી નથી. કેમ કે પર્યાય પરદેવે છે અથવા અવર્તું છે. આટલો જ ઉપાય બતાવ, તું ચૈતન્ય સ્વભાવનું સ્મરણ કર કે હું આવો છું. આવો નથી એમ પણ નહીં, આવો છો અસ્થિની જેટલી વસ્તી. ભાવાર્થ જો પોતાના સ્વરૂપનો અભ્યાસ કરે તો, સ્મરણ કરે તો, ચિંતન કરે તો, અનુભવ કરે તો તેની પ્રાપ્તિ અવશ્ય થાય. જો પરવસ્તુ હોય તો તેની તો પ્રાપ્તિ ન થાય. પરવસ્તુનું ગમે એટલું સ્મરણ કરે તો કઈ પરવસ્તુની પ્રાપ્તિ તો થતી નથી, પોતાના સ્વરૂપની પ્રાપ્તિ થાય. હવે પોતાનું સ્વરૂપ તો મોજું જ છે, લ્યો બોલા પર પદાર્થો પાસે છે નહીં ને માગણી કરે છે, પણ ભૂલી રહ્યો છે. જો ચેતી રે દેખે તો પાસે જ છે. અહીં છ મહિનાનો અભ્યાસ કર્યો તેથી એમ ન સમજવું કે એકલો એટલો જ વખત લાગે. તેનું થવું તો અંતર્મુર્તમાં જ છે, પરંતુ શિષ્યને બહુ કઠિન લાગતું હોય તો તેનો નિષેધ કર્યો છે. જો સમજવામાં બહુ કાળ લાગે તો છ મહિનાથી અધિક નહીં લાગે. આ સમ્યક દર્શનનો પાઠ છે, આ સમ્યક દર્શનનો પાઠ છે. અધ્યોષણને આત્મા માને છે એને સમજાવે છે, ચારિત્રનો પાઠ નથી. જો સમજવામાં બહુ કાળ લાગે તો છ મહિનાથી અધિક નહીં લાગે. તેથી અન્ય નિષ્પ્રયોજન પ્રયોજન જેમાં સાધી સિદ્ધિ નથી એવી કોલાહલ છોડી આમાં લાગવાથી જલ્દી સ્વરૂપની પ્રાપ્તિ થશે એવો ઉપદેશ છે. હવે 45 ગાથા કાલે જશું, જરા માથું ભારે થાય છે. અધ્યોષણ છે રાગથી મલિન પરિણામ, એ વ્યવહારથી જીવના છે એમ નથી કહ્યું. આ વ્યવહાર નહીં ગળે વળગી ગયો છે, વસ્તુ નયાતી જ છે.
સ્વભાવથી વાત કરે છે કે જીવ નથી.
સ્વભાવમાં નહીં જરૂર છે જીવ નથી, પછી વ્યવહાર નહીં જીવ છે એનો અર્થ શું?
કે જીવ નથી.
નિશ્ચય નહીં જીવ નથી, પણ વ્યવહાર નહીં તો જીવ પણ. હવે કહ્યું કઈ અધીન છે, પછી શું તને પ્રશ્ન થાય છે? ભૂતગલ દ્રવ્યના પરિણામથી ઉદેલા ભાવો છે, એટલે પૂતગલમય જ ભાવો છે, એનાથી અભેદ
બરાબર.
45 ગાથામાં કુદગલના સ્વભાવો છે.
હા, સ્વભાવો છે, જીવનો વિભાવ નથી.
જીવનો સ્વભાવ નથી, જીવનો વિભાવ નથી.
જીવનો સ્વભાવ પણ નહીં, જીવનો
વિભાવ પણ.
મુંબઈમાં ગયું તો બધા ખડબડી ગયા. હા, મિત્રના પૂછવા આવ્યા કે શું છે, એમ જ છે, આમાં લખવું છે, એ બરાબર છે. જીવનો સ્વભાવ તો નથી, પણ જીવનો વિભાવ પણ નથી, પણ પૂતગલનો
સ્વભાવ નથી,
એનો સ્વભાવ છે, એનો વિભાવ નથી, એનો સ્વભાવ છે. પછી પછી તર્કથી એને સમજાવવું જોઈએ કે પૂતગલનો સ્વભાવ કેમ કર્યો. માની લો કે કોઈ કારણસર એક જીવ જીત થઈ ગયો અને કર્મ અકર્મ રૂપે પ્રણવી ગયા, પણ પાછા એ તો એ રાગરૂપે પ્રણવાના છે, એટલે એનો સ્વભાવ છે. વિભાવ તો ટળી જાય, ટળી જાય પછી કર્મરૂપે ન પરણવું જોઈએ પૂતગલ, પણ ફરી ફરીને કર્મના કર્મરૂપે અકર્મરૂપે થાય છે, પાછા કર્મરૂપે થઈ જાય છે. એકવાર રાગરૂપે છૂટી જશે પણ પાછા રાગરૂપે, એટલે એનો સ્વભાવ છે. અને જો સિદ્ધ ભગવાનનો વિભાવ છૂટ્યો, વિભાવ તો વિભાવ છૂટ્યો એટલે એ વિભાવ હતો સ્વભાવ નહોતો, એટલે ફરીથી રાગ આવવાનો નથી. પરમાણુમાં તો ફરીથી વિભાવ આવશે, માટે એનો સ્વભાવ. આવું બધું મુંબઈમાં સમજાયું, સમજાયું કેવું તું આપણે વાત દેખતી.
દેવલાલીમાં એક વાર વાત,
દેવલાલીમાં વાત
એટલી સમજાવી નહીં ત્યારે, અત્યારે
ખ્યાલમાં આવ્યો ને. એમ કે છે કે પૂતગલનો સ્વભાવ કેમ, પૂતગલનો વિભાવ કયો, અમને વાંધો નથી કે ના પૂતગલનો વિભાવ નથી. કેમ કે પૂતગલનો જો વિભાવ કહીએ અને વિભાવ છૂટી જાય અને કર્મ અકર્મ રૂપે થઈ જાય તો ફરીથી એ કર્મ રૂપે ન જ પરિણમે, તો અમે એને વિભાવ કહીને વિભાવ ટળી ગયો. પણ આજે એક સામાન્ય કર્મરૂપના થઈ ગઈ છે અને કાલે દ્રવ્ય કર્મરૂપે પરમાણુ છે, એનામાં પ્રણમન શક્તિ એવી છે, ફરી ફરીને રાગરૂપે પ્રણમે, અનુભાગ રૂપે પ્રણમે, સુખ દુઃખના એવી એનામાં શક્તિ પડી છે,
એટલે સ્વભાવ છે,
એટલે એનો સ્વભાવ છે, ફરીને રાગરૂપે પ્રણમશે, માટે એનો સ્વભાવ છે, વિભાવ નથી. વિભાવ ટળી જાય તો જેમ ચિત્ત ભગવાનનો વિભાવ ટળ્યો તો કોઈથી સંસારમાં આવે નહીં. એ પરમાણુનો કર્મ અકર્મ રૂપે થઈ જાય,
એવો તો
ફરીથી કર્મ રૂપે ન થાય તો બરાબર, ફરી ફરીને કર્મ રૂપે થશે. કોઈ ગાંડાના ભાવનો નિમિત્ત પામી અને એની યોગ્યતા અને ગાંડાનો નિમિત્ત કર્મ રૂપે પરણશે. એ બધો ખૂબ સમજાવવું પડ્યું કે આ તમે શું કહો છો, હું નથી કેતો, સર્વજ્ઞ ભગવાને કહ્યું.
જીવનો સ્વભાવ નથી, જીવનો વિભાવ નથી, કર્મનો સ્વભાવ છે,
કર્મનો સ્વભાવ છે.
એનાથી વિપરીત જો એ નકામા કોલાલ,
હા કોલાલ છે, કોલાલ છે,
નકામા કોલાલ
છે. પૂતગલનો સ્વભાવ માને પોતાનો સ્વભાવ
એક છે મહિને તો વિચાર ને જ્ઞાન સ્વભાવી આત્મા.
ત્યારે એ તું ન પકડાય, એ તો એક બે વાર ત્રણ વાર આપી રહ્યું છે, એમાં કઈ છાત્રમાં લખેલું ન હોય ને, લખેલું હોય તો તમે વાંચી લો, વાંચી લો, એ તો જ્ઞાનમાં લખેલું હોય ને. બેસી જાય, બેસી જાય. સિદ્ધ ભગવાન પ્રણતા નથી, પણ સામાન્ય પરમાણુ જે કર્મ વગના છે એ ફરી ફરીને કર્મ રૂપે અડમે છે. એની યોગ્યતા અને ગાંડાના ભાવ નિમિત્ત પરણવી જાય, નાના વર્ણ દસના વર્ણ રૂપે પરણવી જાય. એની અંતર્ગત પર્યાય રૂપ પરિણામ શક્તિનો ક્ષય થતો નથી અને આત્મામાં અંતર્ગત પર્યાય રૂપ પરિણામ શક્તિ વિભાવ છે એનો ક્ષય થઈ જાય છે. જેટલી હોય એટલી બહાર નીકળી અંદર જઈ જાય છે, પછી સ્ટોક ખલાસ થઈ જાય છે. સ્ટોક અંદર જે પર્યાયની યોગ્યતાનો જે સ્ટોક હોય છે, એક ભાવ બે ભાવ ચાર ભાવ કોઈને ઈ જ્યાં સુધી છે ત્યાં સુધી ઉદય ભાવ અંદરમાંથી આવ્યા કરે છે, પણ અંદરમાં સ્ટોક નથી, ખલાસ થઈ ગયો, એટલે મોક્ષ થઈ ગયો. જેમ કે કોઈ જીવનો કેવળી ભગવાન અને જ્ઞાનમાં છે કે ભાઈ આ 15મા મોક્ષ થશે, તો એને શું કહ્યું? કહ્યું એને તો એના આત્મદ્રવ્યને જોયું, તો દ્રવ્યમાં પર્યાયરૂપ શક્તિ 15મા હતી. પછી આગળ જ્ઞાન લંબાણું નહીં, જ્ઞાન લંબાણું નહીં, જ્ઞાન લંબાણું નહીં તો જીવનો મોક્ષ છે. જ્ઞાન લંબાય કર્મરૂપે ભવરૂપે તો એનું ના કહી શકે આટલો 15મા મોક્ષ થાય.